તારીખ 8/7/1998 શ્રી સમયસર શ્લોક 19 તથા ગાથા 17-18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
305 જીવ અધિકાર 17-18 ગાથા પહેલાના કળશ છે 19 નંબરનું આત્માનું સ્વરૂપ પ્રમાણથી અને નયથી સમજાયું એ વસ્તુના બંધારણીય સ્વરૂપના દૃષ્ટિકોણથી સમજાયું. જીવ નામનો પદાર્થ છે એનું દ્રવગુણ પર્યાયથી બંધારણીય સ્વરૂપ શું છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ધી સબસ્ટન્સ કે છે એ સમજ્યા પછી એ વિષયમાં જે કોઈ વિપરીત અભિપ્રાય હોય, મિસકોન્સેપ્ટ હોય તો છૂટી જવો જોઈએ, એટલા પૂરતું એનું પ્રયોજન પણ છે, એથી વધારે એનું કોઈ પ્રયોજન નથી, એટલી એની મર્યાદા છે એ વિષયની. એટલે અહીંયા આચાર્યશ્રી કહે છે કે એ વાત સમજાઈ ગઈ હોય તો એ વિકલ્પનું હવે કાંઈ કારણ નથી, એ વિકલ્પ પણ બંધ થઈ જવો જોઈએ, કેમ કે પારમાર્થિક દૃષ્ટિકોણથી તો વસ્તુ નિર્વિકલ્પ છે અને નિર્વિકલ્પ સ્વરૂપ સાથે સ્વવિકલ્પ અવસ્થાની સુસંગતતા નથી. નિર્વિકલ્પ વસ્તુ સાથે નિર્વિકલ્પ અવસ્થાની સુસંગતતા છે, માટે સ્વરૂપમાં લીન થવું, નિર્વિકલ્પ થઈને એ કર્તવ્ય છે અને એ ધર્મ છે. એક વર્ષ ઉપરનો ભાવાર્થ બાકી છે, આપણે ભાવાર્થ 49માં છે. આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે, સાધ્ય છે, ધ્યેય છે, આખરી ગોલ તો એ છે કે આત્મા જે પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવ સ્વરૂપ છે એની સાક્ષાત પ્રાપ્તિ, એટલે એવી જ પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય, સ્વાભાવિક અવસ્થા પ્રાપ્ત થાય તે સાધ્ય છે, પછી આગળ કંઈ કરવાનું રહેતું નથી. જ્યારે શુદ્ધ સ્વભાવને શુદ્ધ અવસ્થા, પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટે છે ત્યારે પરિપૂર્ણ સુખ શાંતિને આનંદ પણ પ્રગટ થાય છે, એટલે જે સુખનું પ્રયોજન છે એ પણ ત્યાં સિદ્ધ થાય છે, પ્રાપ્ત થાય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી. એક તો આત્માના વિચારો કરવા તે સાધ્ય પણ નથી અને તે સાધક પણ નથી એમ કે છે, કેમ કે તેનાથી સાધ્યની સિદ્ધિ નથી. ફરીથી કોઈ એમ કે અમે બીજાના વિચારો કરતા નથી પણ આત્માના જ વિચારો કરીએ છીએ, પછી વિચારો ન ચાલે તો ગ્રંથનું અવલંબન લઈને વાંચન કરીએ અથવા શ્રવણ કરીએ કોઈ ગ્રંથનું, શાસ્ત્રોનું, પણ અમે તો એક જ કામ કરીએ છીએ કે આત્માના વિચારો જ કરીએ છીએ, બીજું કાંઈ કરતા નથી. તો કે એવા વિચારો માત્ર કર્યા કરવાથી સાધ્ય સિદ્ધ થતું નથી, એટલે એ સાધક પણ નથી અને એ સાધ્ય પણ નથી. સાધક શું છે કે પરંતુ દર્શન અથવા આત્મા શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા. અહીં દર્શન એટલે દેખવું લીધું છે, શુદ્ધ સ્વભાવનો અસ્તિત્વ જેમાં ગ્રહણ થાય છે એવું દર્શન, શુદ્ધ સ્વભાવનું સંવેદન જ્ઞાન થાય છે એવું જ્ઞાન, અને શુદ્ધ સ્વરૂપમાં વિતરાગ ભાવે લીન થવાય છે એવી સ્થિરતા, તેનાથી સાધની સિદ્ધિ થાય છે, માટે તે સાધક છે એવા દર્શન જ્ઞાન ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે સાધક છે, અને એનાથી મોક્ષની સિદ્ધિ પ્રાપ્તિ થાય છે, સાધ્યની પ્રાપ્તિ થાય છે. આ જ મોક્ષ માર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. મોક્ષનો ઉપાય કહો તો આ એક જ છે, અને બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી. તેથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને જ સાધકનો ધર્મ કહેવામાં આવ્યો છે. ધર્મનું પણ આ જ સ્વરૂપ છે, માર્ગનું પણ આ જ સ્વરૂપ છે, આ સિવાય કોઈ ધર્મનું કે માર્ગનું સ્વરૂપ નથી. વ્યવહારી લોકો પર્યાયમાં એટલે કે ભેદમાં સમજે છે, તેથી અહીં જ્ઞાન દર્શન ચારિત્રના ભેદથી સમજાયું છે. બીજા જીવો જે અનાદિથી અજાણ જીવો છે, એ ભેદ સિવાય સમજી શકે નહીં એવી જ યોગ્યતા છે કે ભેદ સિવાય સમજી ન શકે, એટલે એને ત્રણ ભેદ પાડ્યા. માર્ગ એક હોવા છતાં માર્ગની વાત ત્રણ પ્રકારે કરી, કે એમાં શ્રદ્ધા પણ કામ કરે છે, એમાં જ્ઞાન પણ કામ કરે છે, એમાં ચારિત્ર પણ કામ કરે છે. કેમ કે તું જો કે તારી ઉલટી અવસ્થામાં સંસાર માર્ગમાં પણ એ ત્રણ ગુણો મુખ્યપણે વિપરીત કામ કરી રહ્યા છે, એટલે તું મેળવી જો, તને સમજાશે એ વાત મેળવણી કરવાથી. એ 19મા કલશનો ભાવાર્થ પૂરો થયો. હવે આ જ પ્રયોજનને એટલે કે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પ્રયોજનથી જ બે ગાથા આચાર્યશ્રી કહે છે, દ્રષ્ટાંતપૂર્વક દ્રષ્ટાંતથી કહે છે, દાખલો આપીને કહે છે. જહણામ કોવિ પુરુષો ગયાનમ જાણેયુણ સદહદી રાયાણમ છે, જહણામ કોવિ પુરુષો રાયાણમ જાણેયુણ સદહદી તોતમ અણુચરદી પુણો અથથિયો પયત્તેણ એવમ હિ જીવરાયાણાદવો તહયશ્રદ્ધેદવો અણુચરિદવો યપુણો શોચેવદુ મોખ કામેણ. જેમ કોઈ ધનનો અર્થી પુરુષ, ધનાર્થી ધન પ્રાપ્તિની ઈચ્છાવાળો પુરુષ, રાજાને જાણીને શ્રદ્ધા કરે છે કે આ રાજા છે, સામાન્ય માણસ નથી પણ આ રાજા છે. રાજાને દ્રષ્ટાંતમાં એટલા માટે લીધા છે કે તો એ ધનવાન હોય છે અને ઉદાર પણ હોય છે, બધા ધર્મનો ઉદાર નથી હોતા, માટે શ્રીમંતનો કોઈ દ્રષ્ટાંત નહીં લેતા, રાજાનો દ્રષ્ટાંત આચાર્યશ્રી લેવાનું કારણ એ છે કે ઉદાર છે, ધનના અર્થે ધનનો અર્થ એને સેવા કરે તો ઉદારતાથી એ રૂપિયાની જગ્યાએ એને 1.25 રૂપિયો 1.5 રૂપિયો આપે. ત્યારબાદ તેનું પ્રયત્નપૂર્વક અનુસરણ કરે છે, અર્થાત તેની સુંદર રીતે સેવા કરે છે, કાળજીથી સેવા કરે છે, દિલથી સેવા કરે છે. એટલે રાજા ખુશ થઈને એને ધન આપે. અહીંયા તો દૃષ્ટાંતમાં શું કહે છે કે રાજાને ઓળખ્યો, રાજા ઉપર વિશ્વાસ મૂક્યો કે હું આની સેવા કરીશ તો જરૂર મને એ ધન આપશે જ એવી એને વિશ્વાસ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. એડવાન્સમાં કંઈ મગાય નહીં કે મારે સેવા કરવી છે પણ થોડા પૈસા પહેલાં આપો તો સેવા શરૂ કરું, એમ તો કંઈ સેવા થાય નહીં. સેવા તો સેવાની રીતે થાય, આપે કે ન આપે. પણ એટલા માટે રાજાને પસંદ કર્યો કે ન આપે એવું ન બને. કેમ કે મેં ત્યાં તારે યારે કાંઈ ભાવ નક્કી કર્યો હતો, ત્યાં તારે મળે સેવા કરી, હું શું કરું, મારે કંઈ જરૂર નહોતી, હું પૈસા નહીં દઉં, કોઈ લોભી માણસ હોય તો ન આપે. પણ રાજા એવું કરતા નથી. રાજા હોય એના સેવકને ભલે વગર માગે સેવા કરે તો પણ ખુશી થઈને એને પૈસા આપે. એવી જ રીતે મોક્ષની ઈચ્છાવાળાએ શું કીધું, ધર્મની ઈચ્છાવાળાએ સંસારની કામના નહીં તો વાત એક જ બાજુ મૂકી દો, એનું તો આ માર્ગમાં કોઈ કામ નથી, તો સંસારથી થાક્યો હોય એનું જ કામ છે. ધર્મમાં પણ શુભાવની ઈચ્છાવાળાએ નહીં, કેમ કે શુભાવનું ફળ પાછું સંસાર છે, સંસારના પદાર્થો છે, એટલે એ પણ નહીં. તેમ વચની કોઈ અવસ્થા, જ્ઞાનના ઉઘાડની અવસ્થા, એનું પણ કામ નથી. કે ભાઈ આ શાસ્ત્રો વાંચશું તો આપણને ઘણું જ્ઞાન સમજાશે, આપણું ઘણું જ્ઞાન વધશે, એમ જ્ઞાનનો ઉઘાડ વધારવો હોય એનું પણ કામ નહીં. તેમ અધૂરી અવસ્થાનું ધ્યેય હોય એનું પણ કામ નહીં. જુઓ, પ્રારંભ ક્યાંથી થાય છે? આપણે મંગળ પ્રારંભનો એક આર્ટિકલ લખ્યો છે, એમાં આ વાત લીધી છે કે ધ્યેય મોક્ષનું હોય, ધ્યેય અધૂરી અવસ્થાનું ન હોય. કેમ કે ધ્યેય છે એ આદર્શના સ્થાને છે, અને આદર્શ કદી અધૂરો ન હોય, આદર્શ પૂરેપૂરો હોય. એક તો એ ન્યાય છે, ગણિત એવું છે એની પાછળ, કે તમારો જે ધ્યેય હોય, જે લક્ષ્યાંક હોય, એને ધ્યેયને લક્ષ્યાંક સંસારની ભાષામાં, ચાલુ ભાષામાં કહે છે, સાહિત્યની ભાષામાં, એના પ્રમાણમાં તમારી તૈયારી હોય, એનું ગણિત છે. જેમ કે કોઈ માણસને હાંજ પડે 25ની જરૂર છે, 25 રૂપિયા, તો એ 25 રૂપિયા પૂરતી મહેનત કરશે અને સામાન્ય ગમે એ કામ કરી લેશે. 25 રૂપિયા મળ્યા એટલે ચાલો આપણો આજનો દિવસ ચિંતા ગઈ, કાલનો આપણે કાલ કરી લેશું, એવા પણ માણસો. કોઈ પહેલેથી એમ નક્કી કરે છે કે મારે તો કરોડો જોઈએ, કેટલા મેળવવા છે, મારે કરોડો મેળવવા છે, તો એને રોજના 5-25 આવે એમાં એ સંતોષ ન થાય, 100-50 આવે એમાં એને સંતોષ ન થાય, ઓલા કરતાં 4 ગણા આવે તો એને સંતોષ ન થાય. મારે તો રોજના હજારો ને લાખો આવવા જોઈએ, અને એના માટે હું એટલી જ તૈયારી કરવા તૈયાર છું, એવી એની તૈયારી પણ હોય છે. એટલે મોક્ષનું લક્ષ્ય થયા વિના, મોક્ષનું ધ્યેય થયા વિના, પુરુષાર્થનો જે ઉપાડ છે અથવા ફોર્સ છે, જે વેગ છે, જે જોર છે પરિણામમાં પોતાનું આત્મકાર્ય કરવાનું, નિજ કાર્ય કરવાનું જે જોર છે, એ જોર ઉત્પન્ન ન થાય. ધ્યેય બાંધ્યા વિના જોર, એટલે જે જીવ વેદનાપૂર્વક, ઉદાસીનતાપૂર્વક પૂર્ણતાના લક્ષમાં આવે એ લક્ષાંક બંધાય એનો, ત્યારે એનો આત્મ પ્રત્યે સંવેગ ઉત્પન્ન થાય. સમસંવેગ આસ્થા અને અનુકંપા જે સમ્યક દર્શનના પર્યાયો છે, સમ્યક દર્શન પ્રાપ્ત થવાના પણ એ જ પર્યાયો છે, એની અંદર સંવેગ છે એ એક મહત્વનો ફેક્ટર છે. ચાર ફેક્ટરની અંદર, ચાર મુદ્દામાં સંવેગનું મહત્વ ઘણું છે. સમમાં શું થાય છે કે મુમુક્ષુની ભૂમિકામાં થોડી શાંતતા આવે છે, ઉગ્રતા ઘટી જાય છે અને માણસ શાંત થાય છે, પણ એ મંદ કસાઈમાં જાય છે અથવા રસ મંદ પડે છે. એમ જે આસ્થામાં એને વિશ્વાસ છે, દેવગુરુ શાસ્ત્રો ઉપર, સત્પુરુષના વચનો ઉપર એને વિશ્વાસ છે. નિર્વેદમાં વૈરાગ્ય પણ છે, નિર્વેદ છે એ વૈરાગ્ય છે. જગતના પદાર્થોમાં એટલું આકર્ષણ નથી, સુખ બુદ્ધિ પાતળી પડી ગઈ છે. સંવેગ છે એ ત્રણ હોઈ શકે, સંવેગ ન હોય તો કામ ન થાય, એ ત્રણ હોય તોય કામ ન થાય. જોર જોઈએ એટલે જોર એવી રીતે આવે છે, એનું પણ ગણિત છે કે જો મારે પૂર્ણ શુદ્ધ થવું છે અને મારી અવસ્થા પૂરેપૂરી અશુદ્ધ છે તો મારે ઘણું કામ બાકી છે. આ જે ગણતરી છે એને ઉતાવળ કરાવે છે. જેમ આપણે એક કલાકનો સમય બાકી હોય ટ્રેનમાં કે પ્લેનમાં પહોંચવાનો, અને હજી સામાન પણ ઘરે બાંધ્યો ન હોય મુસાફરીનો, તો સામાન બાંધવામાં કેટલી ઉતાવળ છે અને જવામાં કેટલી ઉતાવળ છે. પછી ઓલા ટેક્સીવાળાને કહેવું પડે, ભાઈ એરપોર્ટનો રસ્તો લાંબો છે, જરાક ઝડપથી ચલાવ, નોર્મલ સ્પીડમાં નહીં ચલાવ પણ ઝડપથી ચલાવ. સહેજે સહેજે પરિણમનની અંદર ઉતાવળથી જલ્દીથી શીઘ્રપણે કામ કરવાનો સંવેગ ઉત્પન્ન થાય છે. એ એક બહુ મહત્વપૂર્ણ લક્ષણ છે ધ્યેય બાંધ્યાનું. ધ્યેય બાંધ્યું છે એનું લક્ષણ શું? ધ્યેય બાંધીને ચાલે છે એનું લક્ષણ શું? કે એને શીઘ્રતા નો એક ભાવ સતત રહ્યા કરે છે. કૃપાળુદેવના 10 વચનામૃત ઉપર ગુરુદેવ શ્રી રોજ મનન કરતા આ વિષય ઉપર, રોજ જે 47 શક્તિ આદિ ઉપર મનન કરતા સવારના એમના ધ્યાન કાળમાં, એમાં આ એક 10 વચન પણ હતા. અને 10 વચનોની અંદર મુખ્ય વાત કરી હોય તો એ છે કે શીઘ્રતાથી કરો, આત્માના રક્ષક ત્વરાથી થાવ. ત્વરા શબ્દ વાપરો છે, શીઘ્ર કહો, જલ્દી પણ કહો, ઉતાવળ કયો, ત્વરા કયો, વેગ કયો, એ બધું સંવેગ કયો એક જ છે. એ બધામાં 10-10માં ત્વરા શબ્દ એમણે વાપરો છે. એના ઉપર ગુરુદેવનું ધ્યાન ગયું. ઓહો, 70મા વર્ષ પહેલાં એની આ ભાવના છે, ત્વરાથી કામ કરો, એ મોક્ષાર્થી વિના ના આવે. અને 17-18 ગાથામાં જે મોક્ષ કામેણ એવો જે શબ્દ વાપર્યો છે એ મોક્ષાર્થીના અર્થમાં વાપર્યો છે. આત્માર્થી શબ્દ પણ નથી લીધો ત્યાં, મોક્ષાર્થી શબ્દ વાપર્યો છે. કેમ કે આત્મા દ્રવ્યાશ્રિત ભાવ છે આત્માર્થીનો, અને મોક્ષાર્થીનો પર્યાયાશ્રિત ભાવ છે પૂર્ણ શુદ્ધિનો. તો કે પહેલાં એમ કેમ લીધું દ્રવ્યાશ્રિતના બદલે પર્યાયાશ્રિત? તો કે પર્યાયમાં તો ઊભો છે, જ્યાં ઊભો છે ત્યાંથી એને એક ડગલું આગળ લેવાનું છે. અને પ્રેક્ટિકલી જોઈએ તો કોઈ જીવ ધર્મમાં ખરેખર પ્રવેશ ક્યારે કરી શકે? આપણે આ બધી શાસ્ત્રની વાત એક બાજુ રાખો હમણાં. અને કોઈ માણસને ધર્મ કરવો છે તો એ ધર્મમાં એનો પ્રવેશ ક્યારે થાય? કે જ્યારે એને પોતાની અવસ્થામાં બગાડ છે મારી અવસ્થામાં દોષ છે, અવગુણ છે, એને કારણે હું દુઃખી છું, આ મને ન જોઈએ, ત્યારે એને અશુદ્ધિની એલર્જી થાય છે, અશુદ્ધિનો અણગમો થાય છે અને એને શુદ્ધિ જ જોઈએ છીએ, શુદ્ધિનું સુખ જોઈએ છીએ. અવગુણથી ઉત્પન્ન થતું સુખ નથી જોતું, પણ ગુણથી ઉત્પન્ન થતું સુખ જોઈએ છીએ. એવી જ્યારે એને એવો ભાવ થાય છે કે અવસ્થામાં મારે ફેરફાર કરવો છે, વર્તમાન અવસ્થા મને મંજૂર નથી, આ અવસ્થા ચાલતી અવસ્થા મને મંજૂર નથી, અને જ્યારે એને શુદ્ધ થવું છે તો પછી અધૂરું શું કરવા શુદ્ધ થવું છે? થોડું દુઃખી થવું છે, થોડું સુખી થવું છે, એવું તો કાંઈ ધ્યેય એવું તો કોઈને હોય નહીં. તો જો સુખી પૂરું થવું છે તો ધ્યેય પણ પૂર્ણ શુદ્ધિનું જોઈએ. આમ પહેલું વહેલું આમ જ આવે જેને આવે એને, પછી એને કોનો અવલંબન લેતા એવી શુદ્ધિ થાય એ ત્યાર પછીનો વિચારનો વિષય છે. ફર્સ્ટ થોટ એનો આ છે કે ચાલતી અવસ્થા છે એ દુઃખમય અને દોષમય છે, એ મારે ન જોઈએ, એમાં મારે ફેરફાર કરવો છે. એ અવસ્થાને લક્ષે જ ધર્મમાં પ્રવેશ કરી શકે, એ સિવાય બીજી રીતે પ્રવેશ ન કરી શકે. આ એની પ્રેક્ટિકલ સાઈડ છે. અહીંયા પણ જે મોક્ષની કામનાવાળો છે એમ કે છે, એવી જ રીતે મોક્ષની ઈચ્છાવાળા, એ ઈચ્છા શબ્દ ચાલુ ભાષાનો છે, સાહિત્યમાં એને કામના કહે છે, મોખ કામેણ. મોક્ષની કામનાવાળા એ જીવરૂપી રાજાને જાણવો, એને શું કરવું, મોક્ષની કામના થઈ હોય એ જીવને ઓળખવા માટે પહેલાં વહેલું એનો સેકન્ડ થોટ આવે. ફર્સ્ટ થોટ એને મોક્ષની ઈચ્છા થાય, સેકન્ડ થોટ એને જીવ સ્વરૂપને જાણવાની ઈચ્છા થાય, કે જે જીવ સ્વરૂપના અવલંબને સહજ મોક્ષ પ્રગટે, અથવા સહજ સમ્યક દર્શન આદિથી માંડીને બધી જ પૂર્ણ શુદ્ધિની સહજ અવસ્થા પ્રગટે, જેના અવલંબને એવું થાય, એવી વસ્તુ કઈ છે, એવું મારું સ્વરૂપ કેવું છે, એવું એને પહેલાં વહેલા આ પ્રકારે ક્રમ શરૂ થાય છે. પહેલાં જીવને જાણવું, પછી એવી જ રીતે તેનું સંધાન કરવું, જાણ્યા પછી, ઓળખ્યા પછી એનો વિશ્વાસ આવે, અને ત્યાર પછી તેનું અનુચરણ કરવું, અર્થાત એનો અનુભવ વડે એમાં તન્મય થવું, લીન થઈ જવું. હવે બે સ્ટેજ લઈએ તો બંને સ્ટેજમાં આમ જ છે. આત્માની ઓળખાણની સ્ટેજમાં પણ આમ છે અને આત્માના અનુભવના સ્ટેજમાં પણ એમ જ છે, કે પહેલાં જાણવું થાય છે, જાણવા પૂર્વક ઓળખાણમાં પ્રતીતિ નામ વિશ્વાસ આવે છે, અને પછી સ્વરૂપ સન્મુખની સ્થિરતાના પુરુષાર્થથી સ્થિર થાય છે. અનુભવના કાળમાં પણ સ્વસંવેદન આવે છે, સ્વસંવેદનમાં જેવો વિદાયો તેવો જ હું છું એવું શ્રદ્ધાન થાય છે, અને એ શ્રદ્ધા જ્ઞાનપૂર્વક સ્વરૂપમાં લીનતા થઈ જાય છે. એટલે ક્રમ તો આ જ છે કે જ્ઞાન પ્રથમ, અગ્ર, ઉર્ધ્વ. ઉર્ધ્વતા આપણે આવી ગઈ, જ્ઞાન છે તે ઉર્ધ્વ છે, અગ્ર છે એ જ્ઞાન, ભલે એક કાળે હોય તો. સમ્યક દર્શનમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના ત્રણ સમય નથી, એક જ સમયમાં જ્ઞાન શ્રદ્ધાન અને ચારિત્રની ઉત્પત્તિ થાય છે, તો પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે અને જ્ઞાન શ્રદ્ધાનપૂર્વક સ્વરૂપ લીનતા થાય છે. લીનતાપૂર્વક જ્ઞાન શ્રદ્ધાન નથી ને શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન નથી. આ કારણ કાર્યની શૃંખલા છે, સાંકળ છે, અથવા કારણ કાર્યનો આ ન્યાય છે. એક સમયમાં દર્શન જ્ઞાન ચારિત્ર, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર થતાં પ્રભુત્વ કોનું છે એનો વિચાર કરીએ તો પ્રભુત્વ શ્રદ્ધાનનું છે. માટે એ ગુણસ્થાનનું નામ સમ્યક્ત્વનું ગુણસ્થાન છે એમ કહેવામાં આવ્યું, અવિરત સમ્યક દ્રષ્ટિ. કેમ એનું પ્રભુત્વ થયું? તો કે શ્રદ્ધાનુગુણ એવો છે કે જે પૂરી શક્તિથી પરિણમે છે, અધૂરો પરિણમતો નથી. બાકીના જ્ઞાન અને શ્રદ્ધાન હજી અધૂરા છે. સ્વસંવેદન પણ અધૂરું છે, જાણવું પણ અધૂરું છે, અને વિતરાગતા પણ અલ્પ જ છે, ઘણી અલ્પ છે હજી. એટલે એ ગુણ પૂરી શક્તિથી કામ કરતો થયો હોવાથી પરિણમનમાં એનું પ્રભુત્વ ઘણું છે, અને એના પ્રભુત્વને લઈને બીજા બધા ગુણો, સર્વગુણાંશ, બધા જ ગુણો સમ્યક થઈને પરિણમવા લાગ્યા છે. અને એ શ્રદ્ધાનો પૂટ, પૂરી શક્તિથી પરિણમતી એવી જે શ્રદ્ધા, એનો પૂટ સમયે સમયે લાગવાથી, પૂટ લાગવો એટલે શું, એની ડિગ્રી, એનું પ્રગાઢતા થતી હોવાથી, શું એનાથી પ્રગાઢતા થતી હોવાથી આત્માનું જે પરિણમન છે એ વધતું જાય છે. જ્ઞાનની ડિગ્રી વધતી જાય છે, સ્વસંવેદનની ડિગ્રી વધતી જાય છે, વિતરાગતા વધતી જાય છે, બધા ગુણો નું શુદ્ધિ વર્ધમાન થતી જાય છે. એનું કારણ શ્રદ્ધાન લેવામાં આવ્યું છે. એટલે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થયું, હવે શ્રદ્ધાનપૂર્વક પૂર્ણતા થશે જ્ઞાન અને આચરણને. આમ પાછો ન્યાય બદલાય છે. એટલે શાસ્ત્રમાં ક્યાંય જ્ઞાનની પ્રધાનતા આવે અને ક્યાંક શ્રદ્ધાની પ્રધાનતા આવે, તો બંનેની પ્રધાનતા કરવા પાછળ શું ન્યાય છે, શું કહેવા માગે છે એ સમજાય તો કાંઈ અસમાધાન ન થાય. અને ન સમજાય અને અસમાધાન થાય છે કે જ્ઞાનને શ્રદ્ધાન મુખ્ય કરવું કે શ્રદ્ધાને મુખ્ય કરવું. જ્ઞાનીઓ અને આચાર્યો તો બંનેને મુખ્ય કરે છે, ક્યારેક આને ને ક્યારેક આને. તો કે જ્યારે જેને કરે છે ત્યારે તેને સ્વકારણ, તેની અપેક્ષા પોતાના અભિપ્રાયમાં ધારણ કરીને કહે છે, અને તે યોગ્ય જ કહે છે, જે કહે છે તે યોગ્ય જ કહે છે. કેમ કે મુમુક્ષુને જ્ઞાન સિવાય બીજું સાધન નથી. શ્રદ્ધાને સાધન નથી, કેમ કે શ્રદ્ધા વિપરીત છે, મિથ્યા છે. ચારિત્રને સાધન નથી, કોઈ આચરણની પ્રધાનતા કરવા જાય પણ ચારિત્ર મિથ્યા છે અને ચરાગ છે, વિતરાગતા ઉત્પન્ન થઈ નથી. એક જ્ઞાનમાં વિભાવ હોવા છતાં પણ સ્વભાવ ખુલ્લો છે. શું જ્ઞાન સર્વથા શુદ્ધ પણ નથી સંસારી જીવનું, અને સર્વથા અશુદ્ધ પણ નથી. એવી જ્ઞાનની સ્થિતિ હોવાને લીધે જ્ઞાન સાધન થાય છે, અને પ્રથમમાં પ્રથમ જ્ઞાન જ વિવેક કરે છે, બીજું કોઈ વિવેક કરી શકતું. મિથ્યાત્વ અવસ્થામાં પણ જ્ઞાન જ વિવેક કરે છે કે હું અધર્મમાં છું, હું દોષમાં છું, હું ભૂલમાં છું, મારી ભૂલ મને સમજાય છે, પણ હું દુઃખી થાઉં છું, મારે હવે શુદ્ધિ જોઈએ, સુખી સુખ જોઈએ, મારે ગુણ જોઈએ, મારે અવગુણ ન જોઈએ, દોષ મારે ટાળવા જોઈએ, બધો વિચાર જ્ઞાનમાં થાય છે, વિવેક જ્ઞાનમાં થાય છે, અને માણસ એનો રસ્તો શોધે છે. તેમ આગળ જતાં પણ સમ્યક શ્રદ્ધાન થયા પહેલાં પહેલું સંપિત થાય છે, સત્પુરુષની ઓળખાણ થાય છે, એ પણ જ્ઞાનમાં થાય છે. બીજું શ્રદ્ધાન સ્વરૂપનું ઓળખાણ થાય છે, એ પણ સમ્યક શ્રદ્ધાન પહેલાં જ્ઞાનમાં જ થાય છે. એમ જ્ઞાન જ કારણ પડે છે અને જ્ઞાન જ સાધન થાય છે. એમ વસ્તુ સ્થિતિ હોવાને લીધે આચાર્યોએ, જ્ઞાનીઓએ જ્ઞાનની પ્રધાનતાથી મુમુક્ષુઓને સમજાવ્યા છે. આખા સમયસારમાં પણ જ્ઞાનની પ્રધાનતા છે. સમયસાર ગ્રંથ એમ કહેવાય છે કે શ્રદ્ધાન, સમ્યક શ્રદ્ધા કરાવવા માટેનો ગ્રંથ છે, પણ જ્ઞાન પ્રધાનતાથી જ બધી વાત ચાલે છે, અને ભેદ જ્ઞાનની પાને પાને વાત કરી છે. એ પણ જ્ઞાનનો જ પર્યાય છે, ભેદ જ્ઞાન પણ જ્ઞાન જ સાધન છે એમ બતાવે છે. અને બહુ દ્રવ્યાનુયોગનો અને અધ્યાત્મનો એક ટોપ લેવલનો ગ્રંથ છે, એ પંચાધ્યાયી છે. સૂક્ષ્મ સિદ્ધાંત અને અધ્યાત્મની સૂક્ષ્મતા ઘણી છે એમાં. 1700 ઉપરાંત ગાથાનો ગ્રંથ છે, તો પણ અધૂરો રહ્યો છે. 1700 ગાથા લખ્યા પછી પણ ગ્રંથ, કોઈ સમર્થ આચાર્ય લખેલો ગ્રંથ છે પણ ખબર નથી કે કોણે લખ્યો છે. એમને પણ ઉત્તરાર્ધના એટલે બીજા ભાગના 401 ગાથામાં આ જ સિદ્ધાંતને મૂક્યો છે કે જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધો ઉચિત. સાધનની સાધન તો વિધિરૂપ છે, રીત બતાવે છે કઈ રીતે કામ કરવું. એ સાધનની વિધિની ઊંડી મીમાંસા કરવામાં આવે તો, ઊંડી વિચારણા કરવામાં આવે તો જ્ઞાનમ એકમ સાધનમ, જ્ઞાન જ એક સાધન છે. એમણે આ સિદ્ધાંત બહુ સારી રીતે ત્યાં સ્થાપ્યો છે. બીજા ચરણમાં એમ કહે છે, શ્લોકના બીજા ચરણમાં, કે સ્વાનુભૂતિ એક હેતુસ્થ, માત્ર એક સ્વાનુભૂતિનું કારણ પણ જ્ઞાન જ છે, સ્વસંવેદનનું કારણ પણ જ્ઞાન છે, અને સ્વસંવેદનમાં શ્રદ્ધાન પ્રગટ થાય છે. જેવો જાણ્યો અનુભવ્યો તેવો જ હું, એવી પ્રતીતિ જેનું લક્ષણ છે તેને સમ્યક શ્રદ્ધાન કહેવામાં આવે છે. તો કહે છે કે સ્વાનુભૂતિ એક હેતુસ્થ તસ્માત તત્ પરમમ પદમ, માટે અમે જ્ઞાનને પરમપદ કહીએ છીએ, માટે જ્ઞાનને અમે પરમપદ કહીએ છીએ. આ શ્લોક એમણે 401 નંબરનો લખ્યો છે પંચાધ્યાયીમાં. એ બધા અધ્યાત્મ શાસ્ત્રો વાંચવા જેવા છે પંચાધ્યાયી જેવા, જેને સમજાય એને તો બહુ રસ ચડે એવો વિષય છે. અને લખનાર ઉપર અને જૈન દર્શન ઉપર, કેમકે કેટલીક વાતો દાર્શનિક લેવલથી પણ કરી છે, કેટલીક વાતો આધ્યાત્મિક લેવલથી કરી છે, કેટલીક દ્રવ્યાનુયોગથી કરી છે. દ્રવ્યાનુયોગનો ઘણો સૂક્ષ્મ ગ્રંથ છે. અને સમ્યક દર્શન અને સમ્યક દર્શનની પહેલાંની ભૂમિકા એમણે બહુ ચર્ચી છે. આત્માનું મૂળ સ્વરૂપ સમજાવવા માટે તો એમણે 26 દ્રષ્ટાંત આપ્યા છે, એકી સાથે 26 શ્લોક લખ્યા છે. એ દ્રષ્ટાંતમાં આત્માને સમુદ્ર, આત્માને સૂર્ય, આત્માને અગ્નિ, આત્માને દીપક, એમ ઘણા દ્રષ્ટાંત થયા. આત્માને દર્પણ, એ બધા ઘણા દ્રષ્ટાંત સ્વરૂપ સમજાયું છે, મૂળ સ્વરૂપ. અહીંયા એમ કે છે કે મોક્ષાર્થી થઈને આત્માને જાણવો, શ્રદ્ધવો અને અનુસરણ કરવો, એની ટીકા છે. કે નિશ્ચયથી એટલે ખરેખર, નિશ્ચયથી એટલે ખરેખર દ્રષ્ટાંતમાં જેમ કોઈ ધનર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, પછી તેનું શ્રદ્ધાન કરે કે આ અવશ્ય રાજા જ છે, અને તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે એવી શ્રદ્ધા થાય, અને ત્યાર પછી જ તેનું અનુસરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે અને તેને પ્રસન્ન કરે, ત્યારે એને ધન મળે, રાજા પ્રસન્ન થાય ત્યારે. એ દ્રષ્ટાંતમાં પણ ધનાર્થી લેવાનું કારણ છે. વિદ્યાર્થી કેમ ન લીધો, ધનાર્થી લીધો? કે એ એક એવી જરૂરિયાતની વસ્તુ છે સંસારમાં, કે અડધા ગાંડાને પણ સમજાય છે, તો ઓછી બુદ્ધિવાળાને પણ સમજાય છે. માણસ એમ કહે ને કે ભાઈ આ માણસ ઓછી બુદ્ધિવાળો છે, જાડી બુદ્ધિવાળો છે, પણ પૈસાની બાબતમાં એવું નથી હોતું. જોજો તમે, અમે તો ઘણાને માર કર્યા છે, આવ એવા લાગે ગોગા જેવા માણસો લાગે. કેવા લાગે? બુદ્ધિ ઓછી હોય તો હા ગોગું લાગે. હા પૈસાની વાત આવે તો એટલી બધી ચોકસાઈથી કામ કરતા હોય, એટલી બધી ચોકસાઈથી કામ કરતા હોય. મારે એક મિત્ર હતા, એના પિતાશ્રીને જરા કેવું હતું, ફેસ જુઓ તો જ ખબર પડે કે આમાં કાંઈ નથી. મા લક્ષ્મી મિલ હતી, એમાં ભોગીભાઈ મેનેજિંગ ડિરેક્ટર હતા. તેમણે પોતાના સગાઓને ઘણાને ગોઠવેલા એ બાજુના ઉત્તર ગુજરાતના. હા એમાંના એક વ્યક્તિ હતા, સાવ બિચારા એવા હતા. પણ એ એક વાત સમજી ગયા હતા કે ભોગીભાઈને ગમે એવો એનો માણસ પોતાનો માણસ હોય પણ ટાઈમસર ડ્યુટી ઉપર આવવો જોઈએ. બહુ પંક્ચ્યુઅલ હતા, પોતે બી બહુ પંક્ચ્યુઅલ. ઘડિયાળનો કાંટો અને ભોગીભાઈની ગાડી, એમની ગાડી મિલના ગેટમાં પ્રવેશ કરે એટલે બધા કાંડા હું જોવે, એક્ઝેક્ટ ટાઈમે જ એની ગાડી એન્ટ્રી થાય, એન્ટ્રી મારે એને. અને એના નોકરો આવતા પહેલાં એ 10-15 મિનિટ એ હાજર હોય. કોઈ મોડો આવ્યો એટલે એની આંખ ફરે. ઓલો બહુ ઓછી બુદ્ધિવાળો હતો પણ એ વાત એણે પકડી હતી કે એક તો મને મારા જેવા માણસને કોઈ નોકરીએ રાખે નહીં, એક તો બહુ ઓછી બુદ્ધિ એટલે ભણેલો નહીં, બીજી ઓછી બુદ્ધિ એટલે એમ કોઈ શું કામ કરશે, આ ગોગો છે. પણ એ એટલું સમજી ગયેલો કે મારે ટાઈમસર પહોંચવું જ જોઈએ, નહીંતર મને શેઠ સાહેબ કાઢી મૂકશે. સાહેબ સાહેબ જ બધા એને કરે, મને સાહેબ કાઢી મૂકશે. અને નોકરીમાં એ બહુ પંક્ચ્યુઅલ, બરાબર જે અને કામ હોય તો એ બરાબર કરે. હા એનું ધ્યાન બરાબર, બાકી કાંઈ ન સમજે તો કાંઈ વાંધો નહીં. બરાબર પેઢી ઉપર આવીને કંઈ અનાજ મનાજ લઈ ગયા તો પૈસા પૈસા આપવામાં જે એની ચોકસાઈ હતી ભાવમાં ગણવામાં બીજામાં ત્રીજામાં, હા એટલી બધી ચિકાસને ચોકસાઈ હતી કે આપણને એમ થાય કે એની બુદ્ધિ ઓછી છે બીજે, હો આ પૈસા પછી બાબતમાં નહીં. આ એક સામાન્યમાં સામાન્ય સંસારી માણસનો દ્રષ્ટાંત છે. બધા બીજાને તો લાગવું પડે છે, જે બુદ્ધિવાળા છે એને તો કંઈ કહેવાની જરૂર નથી કે તો પ્રયોજનની પકડ એને વધારે હોય છે, પણ ઓછી બુદ્ધિવાળાને પણ પ્રયોજનની પકડ હોય છે. દ્રષ્ટાંતમાં આચાર્ય ધનાર્થીને લીધો છે, એની પાછળ એમ કહેવું છે કે આ માણસ ધનાર્થી છે, એ પ્રયોજનની પકડવાળો માણસ છે. એ મોક્ષાર્થી હોય એ મોક્ષના પ્રયોજનની પકડવાળો હોય, પોઈન્ટી છે આની અંદર. જેને પોતાના પ્રયોજનની પકડ ન રહે અને પ્રયોજન વિરુદ્ધ ગડબડ થઈ જાય, મોક્ષાર્થી પણ નથી. મોક્ષાર્થીનો અને મુમુક્ષુની ભૂમિકાનો સુધારો, પ્રગતિ, વિકાસ એનો બધો આધાર પ્રયોજનની પકડ ઉપર છે. પ્રયોજનની પકડ આવે તો મુમુક્ષુતા પ્રાપ્ત થાય, અને પ્રયોજનની પકડ રહે તો મુમુક્ષુતાનો વિકાસ થાય અને જ્ઞાન દશા સુધી પહોંચે. આ એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો છે, ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એ બતાવવા માટે અહીંયા ધનાર્થીનો દ્રષ્ટાંત લીધું છે. દ્રષ્ટાંતની અંદર પણ ઊંડાણ છે, એમ ગમે તેમ દાખલો આપી દીધો છે એમ નથી. આચાર્યો જ્યારે શાસ્ત્ર લખે છે ત્યારે એમના જ્ઞાનની ઊંડાણને અને વિશાળતાને જો ખબર પડે તો એમ લાગે કે સહજ માત્રમાં જ્ઞાન કેવું સૂક્ષ્મપણે એમનું કામ કરે છે, એ કેટલું ઊંડાણ આવે છે અને કેટલું એની અંદર વિશાળપણું હોય છે. વિશાળપણું એટલા માટે કે ગમે ત્યાંથી ગમે તે એંગલથી એમાં દલીલ આવે તો કામ ન આવે. જે પ્રતિપાદન કરે તે અકાટ્ય સિદ્ધાંત હોય, કાપી ન શકે કોઈ, અકાટ્ય હોય, એટલું એમની વિશાળતા હોય છે જ્ઞાનની. વિશાળતા મને એનું ક્ષેત્ર ઘણું બહોળું હોય છે, કેમ કે જગતમાં પણ અનેક પ્રકારની વિચારધારાઓ ચાલે છે તત્વજ્ઞાનની અંદર. ફિલોસોફીનું ક્ષેત્ર ઘણું મોટું છે. અમે હમણાં લાઇબ્રેરીઓમાં ગયા તો ત્યાં એરેબિક સાહિત્ય પણ એટલું છે. આપણને એમ થાય કે આ ઉર્દુની અંદર લખાયેલા આરબ લોકો આટલું બધી ફિલોસોફી કરતા છે. બહુ મોટા પ્રમાણમાં એરેબિક લિટરેચર છે, બધું ઉર્દુમાં છે. એવું ચાઇનીઝ લિટરેચર પણ ઘણું છે જે ચાઇનીઝ ભાષામાં છે. આપણને આમ જુદું ન પાડી શકે ચાઇન ચીન અને જાપાનની ભાષાનામાં શું ફેર છે, પણ એ ભાષા લગભગ ચીન જાપાનને ભળતી મળતી છે. પણ ચાઇનીઝ લિટરેચર પણ ઘણું છે. વેદાંતનું તો ઘણું જ છે, હજારો ગમે શાસ્ત્રો લખાણા છે વેદાંતની. એ બધામાં બુદ્ધિશાળી માણસો હોય તો જ એ બધી ગ્રંથરચના અને શાસ્ત્ર રચના થાય. જ્ઞાનના ઉઘાડવાળા સામે ઊભા હોય છે. હવે જે દિગંબર આચાર્યો એ જંગલમાં રહીને સિદ્ધાંત પ્રતિપાદિત કર્યા છે પરમાગમોની અંદર, એમાં એ ભલભલાની બુદ્ધિ એક વખત તો ઊભી રહી જાય અને ઊભા રહી જવું પડે કે નહીં, કોઈ આપણા કરતા કહેનાર કોઈક વિશેષ બુદ્ધિમાન છે એને એવું લાગ્યા વગર રહીએ જ નહીં કે આપણા કરતા કોઈ વિશેષ બુદ્ધિમાન માણસ છે. કાલનો દાખલો લઈએ આપણે, કાલના રાતના સ્વાધ્યાયનો, કે આખા જગતના બુદ્ધિમાનમાં બુદ્ધિમાન માણસો સગવડતાથી સુખનો અનુભવ કરે છે અને બધાનો કોન્સેપ્ટ એક જ છે કે જેમ પૈસા વધારે તેમ સગવડના સાધન વધારે ને તેમ સુખ વધારે, અને રિઝલ્ટ એ નથી પાછો. એટલે બુદ્ધિ ઉપર મોટું મીંડું કે ક્રોસ મૂકી શકાય એવી વાત છે. એ પાછું રિઝલ્ટ નથી. પૈસા ઘણા હોય અને ઉપાધિ ઘણી હોય અને ઘણો ચિંતિત હોય ને ઘણો આકુલિત હોય ને એને ઘણી તકલીફમાં સુખ દુઃખના વિષયમાં હોય, એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. ન્યાયથી નહીં, અનુભવથી સાબિત કરી દીધું કે એક મજૂરમાં મજૂર, નિર્ધનમાં નિર્ધન માણસને ઊંઘ આવી જાય છે જ્યારે, ત્યારે એને રાજા મહારાજા અને શ્રીમંત જેટલા જ સુખનો અનુભવ છે કોઈ પણ જાતના સુખના સાધન વગર. માટે સુખના સાધનો તે ખરેખર સુખના સાધનો નથી, એ અનુભવથી બુદ્ધિ લગાવીને ન્યાય આપ્યો છે. એ ભલભલા જગતના તમામ બુદ્ધિવાળાને ઊભા રાખી દે એવી વાત છે કે નહીં? ભલે જગતના બુદ્ધિશાળી માણસોએ બુદ્ધિથી અનેક સુખ સગવડના સાધનો શોધ્યા અને એનો ઉપભોગ પણ કરે છે, ભોગો ભોગમાં લે છે અને કહેવાતા સુખી છે એ બધા, એક ન્યાયથી સિદ્ધ કરી દીધું કે એને લઈને સુખ નથી. જો એના વિના પણ સુખી છે અને તમારા જેટલો જ આ માણસ સુખી છે. શું કદાચ તમારી નિંદર એટલી પ્રગાઢ નહીં હોય જેટલી એની હશે, કેમ કે એને તો મજૂરી કરી હોય એટલે હરખાઈને ઊંઘ આવી જાય, થાક્યો પાક્યો. પોલાને માનસિક ચિંતામાં ઊંઘના પણ ઠેકાણાનું હોય. એટલે એવી રીતે બુદ્ધિની દ્રષ્ટિએ પણ અથવા બાહ્ય જ્ઞાનની દ્રષ્ટિએ પણ, કેમ કે લોકો પાસે બાહ્ય જ્ઞાન છે, એ બાહ્ય જ્ઞાનમાં પણ આપણી સુપિરિયરિટી જો એને ન સમજાય તો એની આપણી બીજી સુપિરિયરિટી માટે એને આકર્ષણ કેવી રીતે થાય? એટલે લૌકિક બુદ્ધિના વિષયમાં પણ એટલી વિશાળતા હોય છે કે એ લોકોની ફિલોસોફી, એ લોકોનું જ્ઞાન, લૌકિક જ્ઞાન, એ લોકોનું ધાર્મિક જ્ઞાન, એ બંનેમાં જૈન દર્શનની સુપિરિયરિટી છે. અને એ જૈન દર્શન એમ કહે છે કે આ તો હજી અમારી સામાન્ય વાત છે, સાધારણ વાત છે, આ તો બાહ્ય જ્ઞાન છે. આ બાહ્ય જ્ઞાનને અમારા તત્વજ્ઞાનના પ્રકરણમાં કોઈ વેલ્યુ નથી. તમને જેનું આશ્ચર્ય થાય, જ્યાં તમારું પૂર્ણ વિરામ આવે છે ત્યાં અમારો, ત્યાંથી અમારી શરૂઆત જ થાય છે. ત્યાર પછી તો અમે શરૂ કરીએ છીએ અમારી લાઈન. તો અમારી લાઈન કેટલી આગળ ઊંચી કક્ષાની હશે, ઉચ્ચ કોટીની હશે એનું તો તમને કાંઈ અંદાજ આવે અને આકર્ષણ થાય તો હવે સમજવાનો પ્રયત્ન કરો, જિજ્ઞાસા થાય તો એમ કેવું છે. દિગંબર આચાર્યએ એવું કામ કર્યું છે, ધર્મના થાંભલા, ગુરુદેવ બહુ પ્રશંસા કરતા, ધર્મના સ્તંભ છે જેમ આકાશના થાંભલા હોય એવા ધર્મના સ્તંભ છે. અહીં સુધી રાખ.